રાજકોટમાં તારીખ 4/3/83 ના પૂજ્ય ભાઈશ્રી નું પ્રવચન.
આત્મા છે એના બે પ્રકાર છે, એક સામાન્ય પ્રભુ અને બીજે પ્રભુ. સામાન્ય પ્રભુ એટલે અનાદિ અનંત, એ એકરૂપીય અનંત ગુણ નો કેન્દ્ર આત્મા દ્રવ્ય દ્રષ્ટાંત આપે. એટલે આત્મા નું આવું પણ હોય શકે કે કેમ એ બધું ખ્યાલ આવે. કેમ કે આત્મા નું જે પેલા નું પડતું છે એનો પરિચય નથી, એના દર્શન ક્યાં નથી, અનંત કાળ સુધી. એટલે એની શ્રદ્ધા દેશની કઠણ કરે, એટલે એનું સંધાન થઈ જાય જલ્દી એનું પડે. એટલા માટે દ્રષ્ટાંત આપે, એટલે જલ્દી સમજાઈ જાય આત્મનું. કે ભગવાને તળિયે તળિયે જે કયા છે અનંતા જીવ, અનંતા સુંદર પરમાણુ, ધર્માસ્તિકા એક, અધર્માસ્તિકા એક, આકાશ એક અને કાળ પતંગ એનો વિચાર કરો તો છો, પણ એક એક નો વિચાર કરે તો અનંત થઈ જાય. બધું કહ્યું અનંતાનંદ. એ બધા પદાર્થો ભગવાન ને બે પણ ખાવા થયા, સામાન્ય વિશે દ્રવ્ય પર્યાય. તો હવે આપણે સમજવું કે આત્માનું સ્વરૂપ, એ સ્વરૂપ સમજવા માટે એ દ્રષ્ટાંત આપું કે આત્મા છે અરૂપી, એ ઇન્દ્રિય થી દેખાતો નથી. ધર્માસ્તિકા એટલે એ અરૂપી ઇન્દ્રિયથી દેખાય, અધર્માસ્તિકા ઇન્દ્રિયથી દેખાય, આકાશ ઇન્દ્રિયથી દેખાય, અને કાળા અરૂપી છે, અમૂર્તિ. જીવ પણ અમૂર્તિ અરૂપી, અને બીજા ચાર પેઢી અમૂર્તિ અરૂપી એને દેખાય. હવે એ બધો સુંદર એ રૂપી પદાર્થ છે, અને એ રૂપી પદાર્થ ઇન્દ્રિય જ્ઞાન વડે જાણી શકાય. સુંદર દ્રવ્ય એવું છે કે ઇન્દ્રિય જ્ઞાન વડે જાણી શકાય. એટલે એ સુંદરનો દ્રષ્ટાંત તમને આપવું, એના ઉપરથી આપણે આત્માના પેલા પડખામાં જવું છે, પેલું પડખું સમજવું છે, નંબર વન. પણ ભૂતકળનો રાખલો આપણને સમજાય, કેમ કે ભૂતકળ પણ બે પડખાવાળો છે. ભૂતકળ બે પડખા સામાન્ય રીતે દરેક પદાર્થ સામાન્ય રીતે ભૂતકળનો સિદ્ધાંત આપણે લઈએ, અને એ પણ શાસ્ત્રનો આધાર લઈએ. સમયકાળમાં એમ કહ્યું કે પાણી જ્યારે માટીના ઘનમાં આવે છે ત્યારે મલિન થઈ જાય છે. પાણી નદીનું પૂર આવે ત્યારે પાણી ડોળું, ચામડા વાળા ડોળું પાણી પીએ, એને સ્વચ્છ પાણીનો અનુભવ નથી. તો પાણી છે એ ભૂતગલ છે, આપણને દેખાય છે. અહીં શું છે? રૂપી પદાર્થ છે. રૂપી પદાર્થથી અહીંથી જાણી શકાય, કાને સાંભળી શકાય. રૂપી પદાર્થ શબ્દ એ રૂપી છે, સાંભળી શકાય. એમાં પાણીનો દ્રષ્ટાંત આપી એમ છે કે પાણીનું એક પડખું મલિન શું છે, એક પાણીનું એક પડખું મલિન શું છે માટીના સંગે ડોળું શું છે, પણ એનું જે પાણીનું બીજું પડખું છે નંબર વનનું પડખું એ તો સ્વચ્છ અને નિર્મળ છે. એટલે આ ભૂતગલ નો તો અનુભવ દરેક છે કે પટકડી નાખતા મેળી જાય છે અને પાણી પછી રાખી થાય છે. તો હવે પટકડીમાંથી સ્વચ્છતા આવી કે મલિનતા થઈ એમાંથી સ્વચ્છતા આવી, કે સ્વચ્છતા આવી ક્યાં ક્યાં પાણી તો અનુભવ છે બધા. તો એ જે સ્વચ્છ શક્તિનું પાણી હતું એના વ્યક્તિ કિરણભૂત થઈ ગયું, દેખાતું નું કરી શક્તિ, પણ એ શક્તિની વ્યક્તિ અવસ્થા થઈ સ્વચ્છતાથી પાણી અવસ્થામાં અવસ્થામાં મલિનતા હતી એ મલિનતાનો અભાવ અને સ્પષ્ટતાની મલિનતા છે. અને પાણી શક્તિ રૂપે સ્પષ્ટ અને જીવવા એ છે ને છે. જો બે પડખાઓ હોય પદાર્થ તો આ બે પડખાઓ પાણી ભૂતગલ એને બે પડખા હતા કે બે પડખા છે કે નહીં, અને પાણીના બે પડખા યા કે પછી એક પડખું ઉડી ગયું થાય એ પ્રશ્ન થાય કે મેલું જે પડખું હતું એ ઉડી ગયું તો પછી બે પડખા વાળું પાણી ગયું કે પાણી એક પડખા વાળું ઉડ્યું. મલિન અવસ્થા હતી એનો અભાવ થઈ ગયો અને નિર્મળ અવસ્થા પ્રગટ થઈ પાણી સ્વચ્છતા નિર્મળતા પ્રગટ થઈ, પણ એ તો પર્યાયમાં પ્રગટ થઈ ને. તમને શરીરમાં તાવ આવ્યો ત્યારે એ શરીરની રીતે વ્યવસ્થા થઈ જીભાવ, પછી પાણી તાવ ઉયો તો એ અવસ્થા તો નિર્મળ ટીકી પાછી હતી અને શરીર કેવું એમ છે, શરીર એવું ન હોય અને એની અવસ્થા પણ છે. બરોબર, એ પાણી સ્વભાવે શક્તિએ નિર્મળ સ્વચ્છ એવું લેવું એની અવસ્થા ભરી થઈ ગઈ. પાણી મળી નતો થયું એની અવસ્થા મળી ગઈ, બરાબર. હવે એ અવસ્થા મળી નથી એ પ્રકટી નાખતા મલિનતા વહી ગઈ અને સ્વચ્છતા અવસ્થા મારી ગઈ. એટલે બે પડખા તો ગયા ને, ભૂલું પડતું પણ થતું છે અને પર્યાયમાં પણ સ્વચ્છતા આવી ગઈ. હા, પર્યાયમાં સ્વચ્છતા પ્રગટ થઈ, મલિનતા ગઈ. આશ્રમ જાય તો આશ્રમ એટલે ધર્મો દેખાય કે ન થાય, તો આશ્રમ તો એવો ને હોય આશ્રમ કઈ ધર્મ થાય બીજું તો એવો ને હોય છે એના જેવું બીજું ને બધી એમાં સુતા રહી પડે છે. એ ઉદ્ગરના દ્રષ્ટાંતે સામાન્ય રીતે પદાર્થ છે, સામાન્ય પણ એવું ને હોય છે વિશેષમાં પલટા આવ્યા છે, ફેરફાર થાય છે નહીં કરો તો ઘણો કઈ ઘણું ઘણું જાય કે એવું એવું ઘણું એવું કરવું ઘાટ પડતા કરો. આત્મા ઉપર આપણે આ વાત વિચારી કે આત્મા એક છે એના પડખા બે છે, આત્મા તો એક જ છે એના પડખા બે છે. એ સામાન્ય પડખું ત્રણેકા ઉદ્ધ સુધી નથી, દરેકા ઉદ્ધ જીવોમાં પણ શુદ્ધ, મનુષ્ય થાય તો શુદ્ધ, દેવ થાય તો શુદ્ધ, જીવ પરમાત્મા થાય તો શુદ્ધ. નંબર વન નું પડખું, નંબર વન ના પડખામાં કઈ પણ વધઘટ ન થાય, એમાં હાનિ ઉભી ન થાય, એમાં અશુદ્ધતા ના આવે, એ તો પડખું એવું જોવું જોઈએ. પણ એવું બીજું પણ બહુ પરિણામ છે, એ પરિણામ કર્મનું અવલંબન લઈને વચ્ચે થઈ ગયું, જીવિતનું અવલંબન લઈને ચાર બે ગોળ માન થયા એવા પરિણામ ત્યાજ કરે, ભોગતા ત્યાજ કરે. હવે એ મમત્વ પર્યાયનો સંસ્કાર છે કે સંસ્કાર દુઃખદાયક છે, મોરા છે. હવે એનો અભાવ કરવો મોરા છે તો એ પહેલા પણ થાય સત્તામાં લેવું પડશે, અનુભવ પહેલા એને વ્યવહાર થતા કહેવાય. પાણી છે ભરીને શું ગાંભીયા થતા હતા અને ખેડૂતને કહ્યું કે પાણીનો પ્રભાવ સ્પષ્ટ છે એ થયો નથી, હમણાં સતત ની ના સ્પષ્ટ થઈ ગયું છે તો એને શ્રદ્ધા રાખવી પડશે ખેડૂતન ઉપર જેને ફટકડી નાખીને પ્રયોગ કરીને પ્રાપ્તિ કરી છે એ માણસ બતાવે છે. એમ જ્ઞાનીઓ અજ્ઞાની જીવને બતાવે છે કે તારો આત્મા છે અનાદિનું શુદ્ધ છે, તારો આત્મા સુખમય છે. દુઃખ તો એક સમયની અવસ્થામાં ચાલતી થાય, આત્મા તો શું નથી થતો, આત્માની અવસ્થામાં દુઃખ ઉત્પન્ન થયું છે. બીજા પણ કામ તારે અમે એ દુઃખનો નાશ કેમ કરવો કે જો તું આત્માને દુઃખનું જ્ઞાન કરતા કરતા એ શ્રદ્ધા પણ એમ કર્યું કે હું દુઃખી છું એ શ્રદ્ધા ખોટી છું. અવસ્થા પવિત્રતા છે પણ મારો આત્મા તને પાસે પવિત્ર, હું અપવિત્ર નથી. અપવિત્ર પરિણામ થી જવું છું કર્મ નો સંબંધ છે તેનો સંબંધ છે, પર્યાયમાં મમતા થાય છે, પર્યાયમાં આત્મતાના દુઃખ પણ થાય છે, એ પરિણામ નું જ્ઞાન કરવું. પણ હું કેવો છું એ પ્રસાદ નો કરું, પ્રસાદ કરા પ્રસાદ કરું, એટલું જ્ઞાન કરવું અને બીજા પણ ખાલી પ્રસાદ કરું. પાણી મળી છું તો એનું જ્ઞાન કરું પાણી મળી છે અવસ્થા એ પ્રસાદ કરી કે મળી છે એ શ્રદ્ધા કરો અવસ્થા મેલી થઈ છે કપડું ચોખ્ખું છે તો પ્રયોગ કરે છે ને શ્રદ્ધાના બળે પ્રયોગ થાય શ્રદ્ધા સાચી શ્રદ્ધા એટલે જ્ઞાની છે કે પર્યાયમાં નવીનતા છે પોતા રસ્તામાં રાત ભાવી ભાવ થાય છે ચિંતાઓ ઓછું થાય છે ભલે પરિણામમાં છે હકીકત એનું જ્ઞાન કરવું એનું નકાર નહીં પણ જ્યાં પર્યાયમાં રાખજો અને એને જાણીને જો તો એમ ચિંતા કરી લીધી હું રાખી તો વિચાર કરતી વિચાર જ્ઞાન વિચાર જાણ કરે તારું ખોટું ત્યારે હવે કરવું છું કે એનું જ્ઞાન કરીને સિદ્ધાંત હું સુંદર છું પહેલા પણ પડખાનું સિદ્ધાંત બીજા પડખાનું જ્ઞાન જો એક સિદ્ધાંત તમને ત્યારે પડે કે હું તો સુંદર નિર્વાણ જ્ઞાન પરમાત્મા પરિચય મારામાં રાજી નથી દેશે નથી જોઈ નથી માન નથી માયા નથી સુખની કલ્પના દુઃખની કલ્પના મારામાં નથી એનાથી પાર જુદો છે પરિણામ જે રહી જુદો છે એ સ્વભાવ શાંત કરશે. જો તમે પ્રયોગ કરી શકશો અને એ પ્રયોગ કરીને જેવું સિદ્ધાંત છે એના તરફ તમારો ઉપયોગ હોય શકે અને આત્માને નક્કી શકે અને આત્માને નક્કી કર્યા પછી પરિણામે જોશો તો પરિણામમાં પણ સ્પષ્ટ આવશે સંવર વિચરા આવી
સિદ્ધાંત કરીને
સિદ્ધાંત તમે કહ્યું તમારા ભાવમાં એ કથા છે, આત્માનો તમારો આત્મા સર્વજ્ઞ ભગવાને જોયું છે, અત્યારે તમારા આત્મા કેવળ જ્ઞાનમાં જોવે છે. તમારા પરિણામ નું નામ આશ્રવ કરતો છે, કૃપા કરતો છે અને જીવ છે એ શુદ્ધ છે. એ સર્વજ્ઞ ભગવાન અત્યારે તમારા આત્મા જોયે છે. તમારા જીવ તત્વ ના પેલા પ્રસાદ શુદ્ધ જોયે છે અને બીજું પણ શું જે છે એમાં કૃપા થાય છે, ચિત્ત મલિકતા એમ પણ જોવે છે. કે જેવું પદાર્થો એવું જ્ઞાન થાય ને, જેવું પદાર્થ જેવું હોય એવું જ્ઞાન થાય ને, તો બે પડખાઓ એક આત્મા છે. તો જેવું પડતું સામાન્ય એવું છે, શુદ્ધ પરિપૂર્ણ એવું જોવે છે અને વર્તમાનમાં અજ્ઞાની જીવની દિશામાં કૃપા થાય છે મલિકતા એમ પણ જોવે છે. પણ હવે જે જીવ તત્વ શુદ્ધ છે, જીવ તત્વ અશુદ્ધ નથી. અશુદ્ધ તત્વ છે એ આશ્રવ ધર્મ છે, જીવ નો ધર્મ નથી. કોઈ પાપ આશ્રવ બંધ સૌ તત્વ માં ચાર તત્વ છે ને, એ મલિનતા કોઈ પાપ આશ્રવ બંધ માં જાય છે અને પવિત્રતા ને નિર્મળતા ને શુદ્ધતા જીવ તત્વ માં જાય છે. ભગવાન જ્ઞાન ને મુક્ત પ્રગટ ન હોય અજ્ઞાની, પણ બે પડખાનું હોય ને, એક શુદ્ધ પડખું ને પ્રશ્ન કરું, પરમો લક્ષ કરીને બંને વર્ષ થઈને કર્મ ને વર્ષ નો જીવતા દિવસ નો લક્ષ બહાર જાય છે ને, પરિણામ પરિતા આવી છે. હકીકત છે મલિતા સર્વથા નથી એમ નહીં, મલિતા છે પણ મલિતા કયા ભાગમાં બની છે, મલિતા પરિણામ માં છે. તમારા આત્મામાં મલિતા થઈ નથી, એ તો પવિત્ર પરમાત્મા થી આત્મા છે. એનો તમે સંધાન કરો આદમથી અથવા ગુરુ ગમે, આ તો એવું અંધારું દીધું, હું તો માનતો હતો કે હું અશુદ્ધ થઈ ગયો. તો ગુરુ કહે છે કે તારો આત્મા ત્રણે કાર શુદ્ધ છે, અશુદ્ધ થઈ શકે નહીં આત્મા કોઈ કાળ. જો અશુદ્ધ થાય તો પાછો ભોગ કર્યો ન થાય, ભોગ થતો જોવામાં આવે છે. આજે આત્મા સ્વભાવે વિમર્શ છે, પર્યાય મળી છે, બે પણ પર્યાય એ બોલાનું વિચાર કરી અને પછી પ્રયોગ કરવો. જો બધા થઈ પોતાની આત્મા તો વારંવાર એનો વિચાર એમ જ આવે કે હું સુખદ છું, એ બોલો પાટા નું ધ્યાન ઉભો છે, પાડો પાડો દીકરો. જેવો આત્મા જુદે છે એવા જુદાત્મા નું વારંવાર ચિંતન કરે છે તો એ સુધની પ્રાપ્તિ થયો. પણ શ્રદ્ધા હતી હોય તો પ્રયોગ થાય. આ લોકો ધ્યાન ની શિબિર લગાવી બધા આત્મા નું ધ્યાન કરો, શિબિર લગાવી અત્યારે હોય ત્યારે ધ્યાન ની શિબિર. પણ આત્મા સુધી એની મને ખબર નથી, મારો આત્મા સબંધ બનવાને અત્યારે ગયો છે અને આગમમાં પણ એ કહે છે કે તારું જેવું પણ તું છે સામાન્ય કે ત્રણેય કાળ નિરાવરણ છે, એને આ પ્રકારના કર્મનું બંધન થયું નથી, એને કર્મનું આવરણ નથી, એને મોહ કર્મનો ઉપયોગ લાગુ પડતો નથી, એને પરિણામમાં ગમે એવી તીવ્ર ક્રોધ હોય તો આત્મા ક્રોધી થતો નથી. ખેલું પડતું એવું એવું રહી જાય થોડું પટી ગયું. એનું ઉદાન કરીને વારંવાર 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 એનો વિચાર કરે તો એ એક સમય શું આવે એમ સુધરણું હોય. જેવો આત્મા છે એવો સાક્ષાત અનુભવ થાય હનુમાન એટલે આદમ ગુરુ ગમે હનુમાન ગમે વાત આપી છે મારો આત્મા બધું થઈ હોય તો તો કાંઈ માટે મારે અસર જવું પડે સંસાર કરીએ મારો મોક્ષ દરેક પદાર્થ બે પક્ષા વાળા છે એમાં એક પણ ભૂલો સ્વભાવ પદાર્થમાં પણ આત્મા છે અશુદ્ધતા કોની છે આશ્રમ તત્વ છે જીવની અશુદ્ધતા નથી પછી સંયોગ સંબંધ જોઈને વિચાર કર્યો કે આત્મા બની થઈ ગયો આત્મા થઈ ગયો કપડું બધું થઈ ગયું કપડું બન્યું છે કપડાની અવસ્થા બની થઈ કપડું બન્યું છે તથા અવસ્થા બની થઈ કપડાની કપડું વેલું થઈ કપડું ધોવું હતું એના ઉપર રંગ ચડાવ્યો રાખે કપડું રાખવું કે કપડું રાખવું છે કે રંગ રાખવો એ ભલેસરમાં બનાવવું ભલેસર રાતું કપડું લઈને કેવું કરવું ભરીને માણસ કરવાનું તાર કરવું લેવું છે કપડું લેવું છે બધા નીકળ્યા એક એક પછી નીકળવા મળ્યા કાચ પાછું ભરી ને મળે ત્યારે ભૂલકો છે હવે આંખે દેખાય છે રાતું રાતું ને રાતું અને ભૂલકો પૂછે છે પાછું ઓળખ નથી તો કેવો જૂતા પૂછતો ત્યાં એમાં એક ડાયો માણસ કે ભાઈ આ તમે શું પૂછો છો કપડા નું પૂછો છો ને હા એ કપડું ગમે જ છે તમે પાસ થઈ ગયા ત્યારે કે આ રાધા પણ શું છે અરે એક તો રંગ છે એટલે રંગ લાગ્યો છે એ ભગવાન આત્મા જે છે એટલે શું છે અનુસારી જીવ કેવો એ દુઃખી જાગૃતિના જીવ કેવા એ દુઃખી વિરોધમાં દુઃખી દેવગતિમાં દુઃખી શ્રી દુઃખી પણ હવે જે ચાર ગતિના જેવો દુઃખી છે ઝઘડું રાખવું છે એટલે કે એમ છે નહીં પેલા પણ સારી એવું કરતા વારંવાર
એક
જ હું દેવ કીધું હોય ભૂલ કે હું ભૂલ
એક આત્માના બે પડખા, એક દ્રવ્ય રૂપક અને બીજો વર્તમાન પરિણામ રૂપક.
આત્મા ને આત્માના પરિણામ એક સાથે છે ને, સોનું અને સોનાનો ઘાટ એ વસ્તુ એક સાથે હોય ને, ઘાટ વિના હું નું સોના વિના ઘાટ કે છે તો ખરો ને, એ વ્યક્તિ એક આત્મા છે એના બે પડખા દ્રવ્યરૂપ કે પર્યાય, તો પર્યાયનું પડખામાં રાગ દ્વેષ ન થાય અને તેનું પણ પવિત્ર સૂર્ય એવું નહીં. તો વ્યક્તિ જુઓ, તમે આમ જુઓ, આમ જોતો તો અશુદ્ધતા રાખશે, આમ તો શુદ્ધતા રાખશે. અમે બધા ન આપી એ બતાવ્યું. પછી મેં કહ્યું જો અહીંયા જોતો તો અશુદ્ધતા દેખાય છે, દુઃખ દેખાય છે,
આત્મનું જ્ઞાન છે.
અને આત્મામાં રમણતા કરવી છે ત્યારે કરવું. સમજ પીછે સહેલે નહીં સમજે મુશ્કેલ એ બીજા કોયડો છે આ છે ને કોયડો કોયડો તમે એક આપો અને પાના ને પાના 500 પાના માં ગુણાકાર ભાગાકાર કરે ને 500 પાના મહિના સુધી તો એ કોયડો ઉકલે છે અને ઉકલી જાય તો એક કોડીનો એમ આ જ્ઞાનની કળથી કોયડો ઉકલે ગમે ગમે એટલી મહેનત કરો અને ઉપવાસ ને વ્રત ને તપ ને ઉભા ઉકાઈ જાઓ જંગલમાં જઈને કાંઈ આત્મા ના પછી સાધક થઈ ગયા પછી એને પ્રતિક્રમણ સામાય ઉપવાસના વિકલ્પ આવે એક દિવસ ઉપવાસ ત્રણ દિવસના આઠ દિવસના ઉપવાસ જંગલમાં જઈને એને આનંદનું ભોજન કરતા કરતા આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે એનું નામ ઉપવાસ છે આનંદના ભોજનમાં એટલા મત હોય છે કે કેટલા દી ગયા ખબર ન પડે એને ખબર ન પડે એનું નામ ઉપવાસ છે એનો દાખલો આપો ખ્યાલ આવે કે કાપડની દુકાન હતી અને ઘર નજીક જ આવ ચોટીલા જેવું ગામ કે વાંકાનેરના નજીક નજીક તો બરાબર સીઝન લગ્નની અને કાપડિયાની ત્યાં ઘર આવ્યા ઘણા તો રોજ તો શેઠ 12 વાગે 12:30 જમવા આવે આજે એક થયો 1:30 થયો જમવા ના આવ્યા તે છોકરા આવ્યા કે બાપુજી બાપુજી 1:30 થઈ ગયો જમવા આવો આજે ભૂખ લાગી નથી લાગી ભૂખ શું કામ બકરો મોટો દેખાવ આપી દો એના હરખ ને હરખ ના ભોજનમાં પૈસા કમાવામાં ઓલું એને ભૂખ લાગી જ નહીં, ભૂખ લાગી હતી અને છુપાવતા તેમ નહીં, એને ખ્યાલ મને ભૂખ નથી આવી, ભૂખ મને બોલાવી અઢી વાગ્યા ત્રણ વાગ્યા પાછા, અરે ત્રણ વાગ્યા પણ નથી કહ્યું તને ભૂખ નથી લાગી આજે, કારણ કે ઘરે બેઠા હતા ઢગલા પર પૈસા કમાઈ, સમજાય છે આ દાન. એ ભગવિરાજને આનંદ ની ભોજન ની વસ્તીમાં એવા જંગલમાં ચડી જાય, આહારની ઈચ્છા જ ઉત્પન્ન થાય, એવી ઈચ્છા નિરોધ એને તપ ભગવાન કહે છે. આહારની ઈચ્છા જ ઉત્પન્ન થઈ, એ ગુરુ શાસ્ત્ર નહીં, પોતાનું જે રૂપ છે અસલી સ્વાંગ વગર એ સમજવું જોઈએ. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, સર્વ અવસ્થા નિગોથી માંડીને સિદ્ધ સુધીની બધી અવસ્થાઓ લેજો, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા ઘણીકાળ જણાય, અને એ પણ ચૈતન્ય લક્ષણ એનું પ્રગટ એંધાણ છે, એનાથી આત્મા જણાય. સર્વ અવસ્થા ને વિશે ન્યારો સદા જણાય, કે ક્રોધ ની અવસ્થા થાય કે ક્રોધ થી જીવ ન્યારો હશે, ન્યારો એટલે જુદો, જુદો હશે કે ભેગો થઈ ગયો હશે ક્રોધ થી. શ્રીમતી એ ન્યારો લખ્યો, ન્યારો એટલે જુદો કે નહીં ભાઈ, બોલો ભાઈ, હે આ દેહ થી ન્યારો હશે કે નહીં, આત્મા જ્ઞાન થી તરવાર જુદી કે નહીં, એમ જેમ જ્ઞાન માં તરવાર છે છતાં એ જ્ઞાનમય નથી થઈ, એમ દેહમાં આત્મા બિરાજમાન હોવા છતાં દેહમય આત્મા થઈ શકતો નથી. જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. પેલા પડખા ને જો એ લક્ષમાં લેશે તો પામી જશે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. વિચાર નો વિષય આપ્યો, તારા વિચાર નો વિષય બદલાવી નાખ, પેલા પડખા નો વિચાર કર, કહ્યું છે કે નહીં?
આપણે જે વારંવાર કહીએ દ્રષ્ટિનો વિષય જે કહેવામાં આવે છે, કે દ્રષ્ટિનો વિષય એટલે
પેલું પડખું એનું નામ દ્રષ્ટિનો વિષય, અને બીજું પડખું એ જ્ઞાનનો વિષય, જ્ઞાનનો એટલે વ્યવહારનો વિષય, વ્યવહારનો વિષય, અને જે પેલું પડખું જે દ્રષ્ટિનો વિષય છે તે જ નિશ્ચયનો વિષય અથવા શુદ્ધનો વિષય. શુદ્ધ નયનો વિષય કયો કે શ્રદ્ધાનો વિષય કયો, એક જ. દ્રષ્ટિનો વિષય કયો, એક જ. અને બીજું પડખું વર્તમાન પરિણામનું એ જ્ઞાનનો વિષય કયો, વ્યવહાર નયનો વિષય કયો, ઉપચાર કહીને આત્મા કહેવાય, ખરેખર આત્મા નથી, નાશવાન છે, પરિણામ તો નાશવાન, નાશવાન ને આત્મા ન માનવો જોઈએ, શ્રદ્ધામાં ન લેવો જોઈએ. પરિણામ તો નાશવાન છે, તમે આત્મા માનો તો મિથ્યાત્મ દોષ લાગ્યો, દ્રષ્ટિ વિપરીત થઈ ગઈ. એ તો જીવની યોગ્યતા પ્રમાણે સૌને પરિણમન થાય છે, પણ એક મોટી વાત આમાં એવી છે, એ પણ એ લાઈને આવવું જીવને એ પણ બહુ કઠિન છે. એક વાત એવી તમને કહું કે ધર્મના સ્વરૂપની સાચી વાત કરનારા કોણ છે એની પરીક્ષા કરીને પછી એમાં ચોટી જવું, એ પણ બહુ મોટી વાત છે. યારે કીધું એક પ્રશંસા ખાતર નહીં, સમજી ગયા, એ મોટી વાત છે. ધર્મની વાત તો બધા કરે છે, હિન્દુ કરે છે, સ્વામિનારાયણ કરે છે, બધા ધર્મની વાત તો કરે, સમજી ગયા, પણ ધર્મનું સાચું સ્વરૂપ શું છે એના લક્ષમાં કોઈને છે જ નહીં, સર્વજ્ઞ ભગવાન સિવાય એ વાત ક્યાંય હોઈ શકે ધર્મની વાત, સમજી ગયા. અન્ય મતમાં સમય દર્શન થાય ત્રણ કાળમાં એ ગ્રહણ પૂર્વક ત્યાગ એનો શું અર્થ, તો ત્યાગની બાબતમાં એમ છે કે ખરેખર પરદ્રવ્યો એને તો આત્માએ ગ્રહણ કર્યા જ નથી, એ તો આત્માની સત્તામાં આવતા જ નથી, દ્રવ્યમાં નહીં, ગુણમાં નહીં, પર્યાયમાં નહીં, એટલે પરદ્રવ્ય તો ગ્રહણ કરી શકાતા નથી, એટલે એને છોડવાનો પ્રશ્ન નથી. હવે રહ્યો ગ્રહણ પૂર્વક ત્યાગ, તો ત્યાગ એટલે મિથ્યાત્વનો પહેલામાં પહેલો ત્યાગ કરવાનો છે. ભગવાને આશ્રવ ચાર પ્રકારે કયા, મિથ્યાત્, અવરત, કષાય અને યોગ, એમ ચાર પ્રકાર પર્યાયમાં પ્રગટ થાય છે. પર્યાયમાં દેહ મારો ઊંચી ધર્મ થાય એવી મિથ્યા માન્યતા પર્યાયમાં અનાદિકાળથી છે. એ મિથ્યાત્વનો ત્યાગ પહેલામાં પહેલો કરવા જેવો છે. હવે એ મિથ્યાત્વનો ત્યાગ, મિથ્યાત્વ કહો, મમતા કહો, મોહ કહો, જે કહો છે, પણ મિથ્યાત્વ એક શબ્દ તો મિથ્યા અભિપ્રાય, ખોટી માન્યતા, જૂઠી, એમના મિથ્યાત્વ, તો એ મિથ્યાત્વનો ત્યાગ કેમ થાય કે ગ્રહણપૂર્વક થાય. તો ગ્રહણ શેનું કરવું કે સમ્યક દર્શનનું ગ્રહણ કરતા મિથ્યાત્વનો ત્યાગ થાય. સમ્યક દર્શનનું ગ્રહણ એટલે સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય ત્યારે મિથ્યાત્વના પરિણામનો નાશ થઈ જાય. હવે સમ્યક દર્શનનું ગ્રહણ કેમ થાય કે જેવો પોતાનો શુદ્ધાત્મા છે એવા શુદ્ધાત્માનું આત્માની સન્મુખ થઈ અને અનુભવ કરીને જેવો આત્મા અનુભવમાં આવ્યો એવો જ હું છું એવી શ્રદ્ધાને પ્રતીતિ જે થાય અંતરમાં કે હું જ્ઞાયક જ છું, હું શુદ્ધ જ છું, એમ જેવો આત્માનો સ્વભાવ છે એવો સ્વભાવને દ્રષ્ટિમાં લેવો, શ્રદ્ધામાં લેવો, એનું નામ સમ્યક દર્શનનું ગ્રહણ થયું કહેવાય. એટલે કે વિતરાગ ભાવનું ગ્રહણ થયું, સમ્યક દર્શન એ વિતરાગ ભાવ છે, એનું ગ્રહણ થયું તો સામે શેનો ત્યાગ થયો કે મિથ્યાત્વ નામનો કષાય, જે મોટામાં મોટો કષાયનો બાપ છે, અનંત સંસારનું જે કારણ છે. જીવ માત્ર જો દુઃખી થતા હોય તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાનને મિથ્યાચારી પ્રતિ થાય. આખા મોક્ષ માર્ગ પ્રકાશક શાસ્ત્ર છે ટોડરમલજીનું, એમાં ઠેક ઠેકાણે સંસારી જીવના દુઃખનું વર્ણન કરતા દુઃખનું કારણ એમ કહ્યું કે મિથ્યા માન્યતા, મિથ્યા શ્રદ્ધા એ જ દુઃખનું મૂળિયું છે અને એનો ત્યાગ પહેલામાં પહેલો કરવાનો છે. જીવ માત્રે અજ્ઞાની જીવે ત્યાગ શેનો કરવો કે મિથ્યા માન્યતા છોડવા જેવી છે. કેમ કે મિથ્યા માન્યતા પર્યાયમાં અનાદિકાળથી પ્રગટ થઈ રહી છે, અજ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે. તો એ મિથ્યાત્વનો ત્યાગ અને સમ્યક દર્શનનું ગ્રહણ, ગ્રહણપૂર્વક ત્યાગ, પછી આત્મજ્ઞાનનું ગ્રહણ, જ્ઞાનની પર્યાય સમ્યક જ્ઞાન પ્રગટ થાય એ સમયે મિથ્યા જ્ઞાનનો ત્યાગ, પછી સ્વરૂપમાં રમણતા રૂપ ચારિત્ર, સ્વરૂપાચરણ ચારિત્ર પહેલા પ્રગટ થાય સમ્યક દર્શનની સાથે. એટલે એ ચારિત્રનું ગ્રહણ, તો મિથ્યા ચારિત્ર જે હતું અનાદિકાળથી એનો ત્યાગ. એટલે ત્યાગ ત્રણ પ્રકારના, મિથ્યા દર્શનનો ત્યાગ, અજ્ઞાન મિથ્યા જ્ઞાનનો ત્યાગ અને મિથ્યા ચારિત્ર, એનો ત્રણનો ત્યાગ એક સમયમાં થાય અને એક સમયમાં એ જ ટાઈમે ગ્રહણ થાય. સમ્યક દર્શનના ગ્રહણપૂર્વક મિથ્યાત્વનો ત્યાગ, સમ્યક જ્ઞાન પ્રગટ થયું, અજ્ઞાન ટળી ગયું અને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું તો અનંતાનું મંદી કષાય, મિથ્યા ચારિત્ર હતું અનાદિકાળથી એ ટળી જાય છે. એટલે ગ્રહણપૂર્વક ત્યાગની વિધિ પરમાત્માએ બતાવી છે. પછી આગળ જતા સમ્યક દર્શન પ્રગટ થયા પછી ગ્રહણપૂર્વક ત્યાગની વિધિ ચાલ્યા જ કહે છે. એમ શાસ્ત્રમાં પાઠ છે કે જેમ જેમ આત્મા વિજ્ઞાન આશ્રવથી નિવૃત્તે છે, પેલા મિથ્યાત્વનો આશ્રવ ગયો, પછી એ સ્વરૂપમાં વિશેષ રમણતા એકાગ્રતા થતા એને અવરતનો ત્યાગ થાય છે, પછી કષાયનો ત્યાગ થાય, પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થાય બારમા ગુણ સ્થાને, ત્યારે એને પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થઈ એટલે સંપૂર્ણ પ્રકારના કષાયનો ભાવ થઈ જાય, પછી યોગનો ત્યાગ 14મા ગુણ સ્થાને આવે, અયોગ થાય એટલે કંપન હૃદયનું એ છૂટી જાય અને સિદ્ધ અવસ્થા પ્રગટ થાય. એટલે ગ્રહણ પૂર્વક ત્યાગ ના ચાર સ્ટેજીસ છે. પેલા મિથ્યાત્વ ના ગ્રહણ પૂર્વક સમ્યક દર્શન ના ગ્રહણ પૂર્વક મિથ્યાત્વ નો ત્યાગ, પછી સ્વરૂપ ને વિશેષ રમણતા પૂર્વક પાપ નો અવ્રત નો ત્યાગ, પછી વિશેષ પરિપૂર્ણ વિતરાગ દિશા પ્રગટ થઈ તો કષાય નો બધા કષાયો ચાલ્યા જાય, પોતે પરમાત્મા બની જાય. અને પછી 13મા ગુણસ્થાને યોગ્રીય કંપન પ્રદેશનું, એનો પણ જ્યાં 14મા ગુણસ્થાને બિરાજમાન થાય એટલે આ કંપન દશા પ્રદેશની બંધ થઈ જાય, અકંપ દશા થઈ જાય. એટલે એવી રીતે ગ્રહણ પૂર્વક ત્યાગના ચાર સ્ટેજીસ છે. એમાં આશ્રવમાં આપણે જો પ્રમાદ લઈએ, ભેગો ભેળવીએ તો પાંચ પ્રકારના આશ્રવ, તો એ પ્રમાદનો ત્યાગ સાતમે આવે તો છઠ્ઠા ગુણસ્થાનના પ્રમાદનો ત્યાગ થાય. એટલે આવી રીતે ટૂંકામાં વાત એક જ છે કે શુદ્ધ આત્માનો જેવો સ્વભાવ છે એવો દ્રષ્ટિમાં લેવો અને એને અનુભવમાં લેવો. હવે વાત તો એ થઈ કે સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે મિથ્યાત્વનો ત્યાગ થાય, તો સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એમ પ્રશ્ન આવે ને, કે સમ્યક દર્શન પ્રગટ થવા પહેલા એને સમ્યક દર્શનનો જે વિષય છે શુદ્ધાત્મા શ્રદ્ધાનો વિષય, જેવો આત્મા છે એવું શ્રદ્ધાન કર્યું જ નથી. હવે એના બે પ્રકાર શ્રદ્ધાના છે, એક નિશ્ચય શ્રદ્ધા અને એક વ્યવહાર શ્રદ્ધા. નિશ્ચય શ્રદ્ધા પ્રગટ થઈ એ તો સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું કહેવાય, અનુભવ પૂર્વક એ તો સમ્યક દર્શનની પ્રગટતામાં નિશ્ચય શ્રદ્ધા કહેવાય. હવે જેને સમ્યક દર્શન પ્રગટ નથી થયું, એને આત્માનો અનુભવ થયો નથી, સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો એને પહેલાં જેવો આત્મા છે એવી વ્યવહાર શ્રદ્ધા કરવી પડે. અને ગયા વખતે આપણે વિષય લીધો હતો કે વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે, તમે હતા ને, વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે તો પૂતગલ છે એ પણ સામાન્ય વિશેષ છે, તો પાણી મેલું થયું ત્યારે પણ પાણી નિર્મળ છે એમ શ્રદ્ધા કરવી પડશે, કપડું મેલું થયું ત્યારે કપડું સ્વચ્છ છે એમ શ્રદ્ધા પહેલા કરવી પડશે ધોયા પહેલા. એવી રીતે આ આત્મા છે એ વર્તમાનમાં ભલે અજ્ઞાની હો, પર્યાયમાં અજ્ઞાન ભલે હો અને મિથ્યાત્વ પણ ભલે હો, પણ એ મિથ્યાત્વને સાક્ષાત પ્રત્યક્ષ ટાળવા પહેલાં, સમ્યક દર્શન પ્રગટ થવા પહેલાં એને વ્યવહાર શ્રદ્ધામાં આત્મા લેવો પડશે. એટલે એને જેવો સર્વજ્ઞ ભગવાને કહ્યું, સંતો જે પ્રમાણે વાત કરે છે એ જ પ્રકારે મારું સ્વરૂપ છે એમ એને અંતરથી નિર્ણય કરીને શ્રદ્ધા કરવી પડશે. જો એ વ્યવહાર શ્રદ્ધા થઈ યથાર્થ તો વારંવાર પછી પ્રયોગ એ કરશે કે હું તો આવું છું. પર્યાયમાં તીવ્ર આકુળતા દુઃખ ત્યારે એને શ્રદ્ધામાં લેવું પડશે કે હું તો સુખનો સાગર છું, મારામાં દુઃખનો છાંટો નથી. મારામાં એટલે આત્મામાં, મારામાં દુઃખ નથી. આશ્રવમાં દુઃખ છે, પર્યાયમાં જે આશ્રવ છે રાગ દ્વેષ એનું ફળ આકુળતા દુઃખ એ પર્યાયમાં છે, કે જે પર્યાય નાશવાન છે. એ નાશવાન ક્ષણિક અવસ્થામાં દુઃખ ભલે પ્રગટ થતું હોય પણ એનાથી હું જુદો, દુઃખ મને અડતું નથી અને દુઃખનો હું ભોગવતો નથી, ભોગવવું એ મારો સ્વભાવ નથી. જો દુઃખને ભોગવતી વખતે અજ્ઞાની જીવ દુઃખમાં એકાકાર થઈ જાય છે, દુઃખથી જુદાપણાનું શ્રદ્ધાન રહેતું નથી, સાંભળ્યું હોય પણ જ્યાં દુઃખ આવે ત્યાં એકાકાર થઈ જાય. કેમ કે એ દુઃખથી ભિન્ન પડીને એને આનંદનો સ્વાદ આવ્યો નથી ને, એટલે એ મેળવે કોની સાથે, કે આ દુઃખ મારો સ્વભાવ નહીં. આનંદ વર્તતો હોય તો મેળવે કે દુઃખ મારો સ્વભાવ નહીં, એટલે એ આનંદનો અનુભવ નથી આવ્યો સુખનો, આત્માનો સુખનો, એટલે એ દુઃખમાં એકાકાર થઈ જાય છે. હવે જે એકાકાર થાય છે વખતો સમયે સમયે રાગ અને રાગના ફળમાં, એ ભેદ જ્ઞાન દ્વારા
એને જુદા પાડવાનો વારંવાર પ્રયત્ન કરો, નિરંતર. એમ જો રૂચિપૂર્વક ભેદ જ્ઞાન નો પ્રયોગ કરે તો વધારેમાં વધારે 6 મહિને સમ્યક દર્શન પ્રગટ થાય. વધારેમાં વધારે થાય તો એક દિવસમાં જ, થાય તો અંતર્મુખમાં જ. પણ આચાર્ય મહારાજ કહે છે કે તું આ રીતે અભ્યાસ કર, નિર્ણય કરીને તને તું અરિહંતને પગે લાગવા જાય છે રોજ પ્રતિમાને. અરિહંત ભગવાન એમ કહે છે કે જેવો સ્ફટિક મણી શુદ્ધ નિર્મળ છે એવા બધા આત્માઓ સત્તા સ્વરૂપે એનું અસ્તિત્વ શુદ્ધ છે અનાદિનું. હવે 24 કલાક એને એમ થાય કે મારે રાગ દ્વેષ છે, મારામાં દુઃખ છે, મારામાં મિથ્યાત્વ છે, મારે ટાળવું છે. પણ એને ટાળવા જતા ડબલ થશે, એની સામે જ જોવા જેવું નથી. એને ટાળવાનો તો મારો સ્વભાવ નહીં, એને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નહીં, રાગને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નહીં, રાગને ટાળવાનો સ્વભાવ નહીં, અને રાગને જાણવાનો સ્વભાવ નહીં. હું તો આ જ્ઞાયક છું, આ છે, આ હું છું, બસ. આમ પેલા પડખામાં જો આવી જાય તો બીજું પડખું આપોઆપ પલટી જાય, સુધરી જાય. હા, એવી વસ્તુ છે. એટલે સમ્યક દર્શન પ્રગટ થવા પહેલા જ્ઞાનીઓ એમ કહે છે કે તું જ્ઞાન સ્વભાવી આત્મા છો એમ નિર્ણય કર. તું તો સંપદાની ખાણ છો, આપદા તારામાં નથી. આપદા એટલે દુઃખ, તારામાં નથી. હમણાં કળશ ચાલ્યું અહીંયા ગુરુદેવની વ્યાખ્યાનમાં, તો સોનગઢ ગયા ને ત્યારે, તારામાં દુઃખ નથી. તું તો તારામાં તો સુખની સંપદા ભરી છે, એ તું છો. તું નજર કર, જ્ઞાન નજર કર પેલા પડખા ઉપર. આ પડખાને જાણીને આમ આમ કરી લેવું, પછી આમ આમ ન કરવું. હું દુઃખી છું, સંસારી છું, રાગી છું, મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની, નહીં નહીં નહીં, ત્યાં આમ ન કરું, અહીંયા આમ કરું, બસ આમ કરીને પછી આમ કરું, આમ કરીને આની પર આમ કરું, આ હું શું કરું. આમાં બહુ જાજુ ભણવાની જરૂર નથી. પાણીના દ્રષ્ટાંતે, કપડાના દ્રષ્ટાંતે, સોનું ખાણમાંથી મેલું નીકળે છે ત્યારે સોનાને શોધનાર પહેલા શ્રદ્ધામાં લે છે કે સોનું તો 100% શુદ્ધ છે, માટી આ માટીવાળું હોય. એમ હીરા ખાણમાંથી નીકળે ત્યારે કાળા હોય, બસ જેવા કોલસાના કટકા લાગે કાળા. પણ જેવી રીતે આ હા આની કાંઈ ચમક છે, આ તમે શું વાત કરો છો, શું ચમક છે, આ તો કાળું છે, આમાં ચમકે. અરે આ કાળાની પાછળ એવો ચકચકાટ દેખાય છે, અમને તો દેખાય છે. અમને તો આ કાળા કાળા પડની પાછળ અંદરમાં ચકચકાટ દેખાય છે. કેટલાક પાણીના પરીક્ષા કરનારા હોય છે, પાણીવાળા, એને પૈસા આપો એટલે એને બોલાવો, એટલે એ ખેતરમાં ચારે બાજુ આંટા મારે, ખુલ્લા પગે, ખુલ્લા પગે આંટા મારી અને એમ કહે કે અહીંયા તમે ખોદો, પાણી નીકળશે. અથવા કાન માંડે જે હોય એનું, પણ એની નીચે પાણી છે એમ પરીક્ષા થઈ શકે છે. એમ આ કાળો હોય હીરો, હા હા હા, ચકચકાટ, આનો તો કોઈ ટેજ છે અંદર. એમ કહે છે કે વર્તમાન વર્તા જે કાળું પળ છે રાગ દ્વેષ ને મોહનું, એ કાળા પળની પાછળ અંદર ચિદાનંદ ભગવાન આત્મા અહીંયા જ વિરાજમાન છે. તો દ્રષ્ટિ ફેરે, હું આવો છું ને આવો છું એ છોડી દે, એ રોદના હવે રોવાના છોડી દે. તું તને ગુરુ મળ્યા, તને તારું સ્વરૂપ બતાવ્યું, અને હજી તું એમ કે ના હું તો સંસારી છું. અરે હું સિદ્ધ જેવો છું એમ લેને, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે. ગુરુદેવના ફોટાને પગે લાગવું, શ્રીપદને પગે લાગવું, હરિયંતને પગે લાગવું, પણ એ કે એમ તો કરવું નહીં. અરે પછી કે સમય દર્શન કેમ થતું નથી, ક્યાંથી થાય? એમ કે છે કે તારું બીજું પડખું મલિન છે અને ખબર છે, એને ગૌણ કર, એને તું લક્ષમાં ન લે, એનાથી જુદો આત્મા છે જ્ઞાન સ્વભાવ, એને લક્ષમાં લે. તારી અવસ્થામાં રાગ દ્વેષ મોહ મિથ્યાત્વ દુઃખ છે અમે જાણીએ છીએ, પણ તું એને સામે ન જો, હવે તો આમ જો, દ્રષ્ટિ ફેરવી નાખ. જો આ ગ્રહણ પૂર્વક ત્યાગ ની વિધિ છે. શાસ્ત્રમાં પણ વાત છે, જેમ જેમ વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે, એટલે જેમ જેમ વિતરાગતા વધતી જાય તેમ તેમ રાગ ટળતો જાય, જેમ જેમ વિતરાગતા વધે તેમ તેમ રાગ ટળે. એકસો ચાર ડિગ્રી તાવ હોય શરીરનું, તો બે ડિગ્રી થાય, એક થાય, તો એટલી નોર્મલ સ્થિતિ આવવા માંડી ને, તો તાવ જવા મીડ્યો ને, અને જ્યાં 98 હારી 97 થયો, આવ નોર્મલ થઈ ગયું શરીર, તાવ ગયો આજ. એટલે શરૂઆત તો ચોથા ગુણસ્થાનથી ગ્રસ્ત અવસ્થામાં થાય, પછી સાવ તાવ જાય તો કેવળી પરમાત્મા સ્થિત થાય ને. પર્યાયમાં દોષ છે, પણ એ દોષ ટાળવાની વિધિ પણ છે. જો દોષ હોય, જો દોષ સર્વથા ન હોય, તો કોઈ ઉપદેશ જ આપે નહીં જ્ઞાનીઓ. અને જો દોષ પર્યાયમાં છે અને જો ટળે નહીં ને ટાળવાનો ઉપાય ન હોય, તો ઉપદેશ ના આપે. માટે દોષ છે એને ટાળવાનો ઉપાય નિર્દોષ પરમાત્માનું અંતર ધ્યાન કરીને એને શ્રદ્ધા જ્ઞાનમાં લેવો, એ લેતા જ મિથ્યાત્વ રૂપી દોષ ટળી જાય છે. પછી જેમ જેમ તે સ્વરૂપમાં ટકે વધારે, તેમ તેમ રાગ જાય, ચારિત્ર દશા આવે. પછી ભેદ જ્ઞાન નો મંત્ર છે, બીજો કોઈ મંત્ર નથી. બે પ્રકારના મંત્ર, એક નમોકાર મંત્ર અને એક ભેદ જ્ઞાન નો મંત્ર, બે પ્રકાર છે મંત્રના. એકમાં સંસારનું સુખ મળે અને બીજામાં આત્મિક સુખ મળે. પંચ પરમેષ્ઠીની ભક્તિનો જે શુભ ભાવ, એમાં સંસારનું સુખ મળે, અને ભેદ જ્ઞાનના મંત્રથી એને આત્માનું સુખ મળે. બે મંત્ર છે. જેવો કાઢો હકાર બીજો વિષય, આ ગ્રહણ પૂર્વક ત્યાગ તો થઈ ગયો. એને આત્માનો અનુભવ નથી થયો, એને તો એક જ ઉદ્દેશ આપવામાં આવે કે તારો આત્મા જ્ઞાન ને આનંદ થી ભરચક ભરેલો છે, એને પેલા તું શ્રદ્ધામાં લે, શ્રદ્ધામાં લઈને પછી તારો ઉપયોગ ને એમાં લગાય, એમાં ઉપયોગ જો લાગી જાય તો સુખ આવ્યા કરશે. બસ પછી સાદી આનંદ કાળ, તારે સુખ જ ભોગવવાનું છે, વચમાં દુઃખ કોઈ દિવસ નહીં આવે. અલ્પ દુઃખ આવે એ ગૌણ, સાધક અવસ્થામાં દુઃખ થોડુંક આવે, પણ એ દુઃખ ગૌણ છે, એમાં એકાકાર થઈને ભોગવતો નથી. જેમ એ આત્મિક સુખમાં એકાકાર થઈને સુખને ભોગવે છે, એમ પરાશ્રિત રાગ અને થોડુંક આકુલતા થાય એમાં એકત્વ બુદ્ધિએ એનું ભોગવતો નથી, અવશ્ય ભોગવે છે. ભોગવવાની ભાવનાથી ભોગવતો નથી, પણ સ્વરૂપમાં ટકાતું નથી, એટલે થોડો વિકલ્પ ઉઠે અને એ વિકલ્પનું આકુરતા દુઃખ તો હોય જ, એટલે એ એને વ્યવહારને ભોગવે છે એમ કહેવાય. નિશ્ચયને તો આત્મિક સુખને સાધન ભોગવે છે, કેમ કે ભોગવવાની ઈચ્છા નથી, ઈચ્છા વિના ભોગવે છે એમ. ભોગવું તો મને ઠીક, હર્ષનો ભાવ આવ્યો, હવે હર્ષનો ભાવ હું ભોગવા કરું તો ઠીક, એવી ભાવના નથી, એટલે ક્ષણિક ભોગવાઈ જાય છે, નિર્જરી જાય. પેલામાં પેલું તો વ્યવહાર શ્રદ્ધાનું ઠેકાણું, મૂળ નિશ્ચય થતા પ્રગટ થાય. બધા જ્ઞાનીઓ કહે છે કે બધા આત્માઓ પરમાત્મા છે, પરિપૂર્ણ પરમાત્મા વર્તમાનમાં, શક્તિ એ સ્વભાવ. પર્યાયમાં ભલે પામરતા છે, પણ સ્વભાવ તો એનો પરિપૂર્ણ સિદ્ધ જેવો આત્મા શુદ્ધ છે. એને આઠ પ્રકારના કર્મનું બંધન થયું નથી. જીવની હારે કર્મનો સંબંધ નથી થતો, આશ્રવની હારે થાય છે કર્મનો સંબંધ. પછી ઉપચાર જેમ કહેવાય કે આત્મા કર્મથી બંધાણ ઉપચાર, ખરેખર એને આવરણ નથી વસ્તુ. રાગની સત્તા બે ભિન્ન ભિન્ન સત્તા છે, એકમાં બીજાનો અભાવ છે, સર્વથા અભાવ છે. વસ્તુ બે જુદી જુદી છે, જ્ઞાન સ્વભાવી આત્મા અને રાગ, એ વસ્તુ જ ભિન્ન ભિન્ન છે. જોડે છે, પાસે પાસે નજીક છે, પણ એકમાં બીજાનો પ્રવેશ નથી. જ્ઞાનમય આત્મામાં અજ્ઞાનમય આંધળો અચેતન રાગ એનો આત્મામાં પ્રવેશ થતો નથી, અને ભગવાન આત્મા જે છે એનો રાગમાં પ્રવેશ થતો નથી. બેની સત્તા ભિન્ન ભિન્ન આવી છે. વ્યવહાર નહીંથી બેને એક સત્તા કહેવાય, પણ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો જો આત્મા રાગી થઈ જાય તો કોઈ દી વિતરાગી થાય નહીં. જો રાગી થઈ ગયો હોય આત્મા, મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો હોય તો કોઈ સમય દર્શન ન થાય. પાણી ઊનું થયું તો પાણી ઊનું જ થઈ ગયું હોય તો કોઈ દી ટાટું ન થાય. ઊનું થઈ ગયું એમ કહેવાય, વ્યવહારીજનો કહે છે કે પાણી ઊનું થઈ ગયું, પણ પાણી ઊનું નથી થયું, અગ્નિ ઊની થઈ છે. એ ધર્મ અગ્નિનો છે, પાણીનો નથી. આવું છે ભાનુબેન. એક પર્યાયને જુએ છે અને એક પાણીના સ્વભાવને જુએ છે. જોવા જોવાની ફેર છે મોટો. એક પાણીની અવસ્થાને જોયા કરે છે અને પાણી ઊનું થઈ ગયું, પાણી ઊનું થઈ ગયું. અને બીજો એના સ્વભાવને જુએ છે કે પાણી શીતળ છે, હમણાં અગ્નિનું નિમિત્ત હટી ગયું એટલે એની મેળે ઠારવું ના પડે, ઠરી જશે. પરણતી નિમિત્તનો સંઘ છૂટે એટલે પરણતી શુદ્ધ થઈ જાય. પરણતી પરનો સંઘ કરવા જાય છે, જેમ પાણીની પર્યાય અગ્નિની નિમિત્તમાં જાય તો ઉષ્ણ થાય, અગ્નિનું નિમિત્ત છૂટી ગયું ને પોતાના સ્વભાવમાં વયો જાય, શીતળ થઈ જાય. એમ આત્માનો સ્વભાવ સુખમય છે. પરણતી બહાર જાય છે, એ પરણતી આત્માની સન્મુખ થાય તો સુખ જેમાંથી છે એમાંથી બહાર આવે. ઇન્દ્રજાળનો દાખલો આપ્યો કે ઇન્દ્રજાળ એટલે શું, કે ઋષભદેવ ભગવાન ગ્રસ્તવસ્થામાં હતા ત્યારે ઇન્દ્ર આવીને અપસરાઓનું નાચ ગાન કર્યો, મોટો જબરજસ્ત. એમાં એક અપસરાનું આયુષ બરાબર પૂરું થયું, એ પૂરું થઈ ગયું આયુષ. ત્યારે ઋષભદેવ ભગવાન જોઈ લીધું કે આનું આયુષ પૂરું થઈ ગયું, એમાં એને વૈરાગ્ય પણ થયો. એના ઉપરથી પોતે હૃદય વિસ્તાર કર્યો કે ઇન્દ્ર છે એ પહેલા વિસ્તાર કરે છે, ખૂબ ઘણો વિસ્તાર કર્યો, હજારો અપસરા ઉતારી અને પછી એ ઇન્દ્ર જાળ હંકેલી લીધી. તો ઇન્દ્ર એક જ રહ્યો પછી, બધી ઇન્દ્ર જાળ હતી હંકેલી લીધી, કારણ કે એનામાં એ વિદ્યા હોય છે, હંકેલી લીધી. જે કરવું આમ દેખાવ કરવો હોય એ દેખાવ કરી દે અને પછી પાછું હંકેલા જાય તો કાંઈ ન હોય. એમ ગુરુદેવે એમ કહ્યું કે આત્મા તો એક જ છે, એ વ્યવહાર નહીં છે ને એ ઇન્દ્રજાળ ઉભી કરે છે. આત્મા આવો છે ને આત્મા આવો છે ને આત્મા આવો છે ને આત્મા ગતિમાં ગયો ને આત્માને કર્મનો ઉદય થયો ને કર્મમાં જોડાણો ને આત્માને ગુણસ્થાન છે ને માર્ગના સ્થાન ને, એ બધો ઇન્દ્રજાળ ઉભી વ્યવહાર નહીં કરે છે. હવે જ્યાં તમે એક આત્મા સન્મુખ થઈને જોયું ત્યાં બધું ખૂંકેલાય ગયું, ઇન્દ્રજ્ઞાન વહી ગઈ, ઇન્દ્રજાળ બધી વહી ગઈ. અરે હું તો એક છું, હું તો અનાદિ અનંત એક રૂપ આત્મા છું. એટલે આત્માનો જે વિસ્તાર કરે છે એવી જે વ્યવહાર નહીં એ ઇન્દ્રજાળમાં ફસાવા જેવું નથી. આ નવ તત્વ છે ઇન્દ્રજાળ છે, સાચું નથી સ્વરૂપ. કલ્પના કરે છે એટલે એ વાસ્તવિક નથી કહેતી વ્યવહાર નહીં, એટલે એ વ્યવહાર નહીં અસત્યાર્થ ને અભૂતાર્થ કહી, એટલે ઇન્દ્રજાળ કહી. એક આત્માનું એકરૂપ બતાવે એ નિશ્ચયની છે, અને એક આત્માને અનેક રૂપે પરૂપણા કરે, અનેક રૂપે પરૂપણા કરે, પાછું સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવે. આ આ કઈ કલ્પિત નહીં, સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું. પણ કે છે કે એ બધી ઇન્દ્રજાળ સમાન છે, એ એ વ્યવહાર નહીં ના વિસ્તારને સંકેલી અને એક તું આત્મા ઉપર દ્રષ્ટિ દે. અરે હું તો અનાદિ અનંત એક રૂપ જ છું, ભૂતકાળમાં એક રૂપ હતો, વર્તમાનમાં એક ને ભાવિકાળે એક, આ અનેકપણું જે દેખાતું હતું મને એ તો ઇન્દ્રજાળ વ્યવહાર નહીં ઇન્દ્રજાળ. કેવું આવ્યું બોલ? ઇન્દ્રજાળ, ઇન્દ્રજાળ એટલે ખોટું. જીવ ચાર ગતિમાં રખડે છે, એ વ્યવહારની જે જોવામાં આવે તો ઇન્દ્રે જે અપસરાઓનો નાશ કર્યો તો વિસ્તારથી જોવામાં આવે તો બરાબર જ છે, પણ એને સંકેલીને એક ઇન્દ્ર ઉપર નજર કરો તો આ બધું ખોટું છે. એટલે ઇન્દ્રજાળ શબ્દ વાપરો. ઇન્દ્રો આવો બધું દેખાવ કરે, કરતી ખોટો હાવ, સાચું લાગે પાછું. ઇન્દ્રજાળ નો અર્થ કે ખોટું સાચું ભાષે, ખોટું હોય સાચું ભાષે. સંસારનું સુખ એકાંત દુઃખ હોય તો પણ સુખ ભાષે, એનું નામ ઇન્દ્રજાળ છે, અને એમાં ફસાઈ ગયું બધા. આ મોહ રાજાની ઇન્દ્રજાળ છે. નથી કહેતા ભાઈ આની ઇન્દ્રજાળ છે, ફસાશોમાં ઇન્દ્રજાળમાં આવી જતા હતા, ધ્યાન રાખજો. એટલે ઇન્દ્રજાળ એટલે ખોટું, ફસાવણી, ફસાવાનું. જ્યાં છોકરા બાપુજી આપુજી કરે તથાય રહ્યું ફસાણો. કોઈને ફસાવતું નથી, પોતાના રાગ થી નાતા ભાવ છોડે છે અને રાગની ઉત્પત્તિ કરે તો ઇન્દ્રજાળમાં ફસાય, પોતે કરોડિયો પોતાની જાળમાં ફસાય છે, કોઈને ફસાવતું નથી, સ્વયં કરોડિયો પોતાની જાળમાં લાળ કરીને એમાં ફસાય છે. એમ જીવ પોતે પોતાના સ્વભાવને, એકરૂપ સ્વભાવને ભૂલી અને હું અનેકરૂપ થઈ ગયો એમ માને છે. પહેલા બાળ હતો, પછી યુવાન થયો, હવે વૃદ્ધ થયો. એ ત્રણેય અવસ્થા આત્માની દેખાય છે એ ઇન્દ્રજાળ છે. આત્માની ત્રણ અવસ્થા થઈ નથી. આત્મા ખરેખર જન્મોય નથી. જન્મે તો બાળક થાય ને યુવાન થાય ને વૃદ્ધ થાય ને પાછું મરે, પણ જન્મે મરે ને. આત્મા જન્મતો નથી ને આત્મા મરતો નથી. અવિનાશી તત્વ છે આત્મા. આત્માની ઉત્પત્તિ થતી નથી. આવી વાત તો જ્ઞાનીઓ જ્યારે જન્મે ત્યારે જ સ્વભાવની વાત, સામાન્ય પડખાની વાત બહાર આવે. કામ ભોગ બંધનની કથા તો દરેક જીવને છે પરિચયમાં, અનુભવમાં, પણ એ અનેકથી ભિન્ન એક રૂપ આત્માનું સ્વરૂપ છે એ લક્ષ્મણ લીધું કે સમયમાં. અનેક પણ એ આત્માનું સ્વરૂપ જ નથી. હવે આવી વાત જ્યાં બહાર આવે એ તો નિશ્ચયની વાત કરે છે, નિશ્ચયની વાત કરે છે ગુરુદેવ. નિશ્ચયની વાત કરે, સાચી નિશ્ચયની વાત, સત્ય વાત, વ્યવહારની વાત એટલે અસત્ય વાત. એ વ્યવહાર નહીં એનો ધર્મ બજાવે છે. બીજાના ભાવને બીજાનું કહે. ઘડો માટીનો હોય, ઘડો તો માટીનો જ હોય, હવે એમાં નાખ્યું ઘી, વ્યવહાર નહીં કે ઘીનો ઘડો કેટલા ટકા સાચો હશે? ઘીનો ઘડો હોય તો ઘી સહિત જયારે તોલ કરે, તોલ મૂકે જયારે, ત્યારે એક મણ બાટીના ઘડા સહિત ઘી એક મણ થયું તો એક મણ ના પૈસા આપે કે બારદાન બાદ કરી નાખે? એમ વ્યવહાર નહી જે વાત કરે છે એને નિશ્ચય નહીં ના કાંટા ઉપર લઈને એ વ્યવહાર નહીં ના વિષયને બાદ કરી નાખવો જોઈએ. બસ એની કિંમત ના આપવી આત્મા પણ, એને આત્મા પણ ન માનવું. દેહ ને, કર્મ ને, રાગ ને આત્મા પણ ન માનવું. એનાથી આત્મા જાણનાર તત્વ જુદું છે. પર્યાય દ્રષ્ટિ વાળાને પેલા તો સાંભળી શકે, પણ ચાર પ્રકારના ધ્યાનમાં શુક્લ ધ્યાન છે એમ તો કયો, પણ આ ત્રણ તો ઠીક કઈ નહીં એમ. આર ધ્યાન વૃદ્ધ ધ્યાન ના પાડો તો કઈ અમારે દુઃખ જોતું, પણ ચારેય પ્રકારના ધ્યાનો આત્મામાં નથી. એ ચાર પ્રકારના ધ્યાન પર્યાયનો ધર્મ છે, દ્રવ્યના ધર્મમાં નથી. જે પડખા આપણે વાત થઈ છે ને એમાં ખાસ ધ્યાન રાખવાનું કે આ કયા પડખાની વાત કરી અને કયા પડખાનો નિષેધ કરે છે એમ. બે પડખા છે સમજી ગયા આત્મા. જ્યારે પર્યાયના પડખાથી વાત કરે તો પર્યાય છે, સત છે, એક સમયની ભલે પણ છે, છે છે પણ આમાં નથી, મારામાં નથી, જ્યાં હું છું ત્યાં એ નથી, મારાપણું એને આત્મામાં થાપવું જોઈએ. મારાપણું પર્યાયમાં થાપ્યું છે, પર્યાયમાં આત્મબુદ્ધિ કરી છે, પર્યાય ને આત્મા માની બેઠો છે, દેહ ને આત્મા માની બેઠો છે, એને બદલે હવે તો અંતરમાં એક જ્ઞાનાનંદ પરમાત્મા બિરાજમાન છે, શુદ્ધ ચૈતન્ય ઘન છે અંદરમાં ચિદરૂપ, એને તું લક્ષમાં લઈને એની શ્રદ્ધા અને એનો અનુભવ કર. પેલું પણ ધ્યાન આવી નથી આત્મામાં, બોલો. ચાર પ્રકારના ધ્યાન આત્મામાં નથી. તમારે ધર્મ ધ્યાન ન કરવું, કરવા ન કરવાનો પ્રશ્ન નથી ભાઈ, કરવા ન કરવાનો તો અહીંયા પ્રશ્ન જ નથી. અહીંયા એ ધ્યાનથી ભિન્ન ભગવાન આત્મા છે કે જેમાં ધ્યાનના પરિણામનો પણ અભાવ છે. સર્વજ્ઞ ભગવાને કહેલી વાત કુંકુન આચાર્ય ભગવાને કહી, ધ્યાનાવલી જેમાં નથી. આ હા હા, ગજબનું શાસ્ત્ર છે. ધ્યાનની આવલી એટલે ધ્યાનની પરંપરા. ધ્યાન પરિણામમાં જે ધ્યાન થાય ને, અર્થ ધ્યાન, રુદ્ર ધ્યાન થાય, દુઃખના પ્રકાર, ધર્મ ધ્યાનમાં થોડું સુખ પ્રગટ થાય, શુક્લ ધ્યાનમાં વધારે સુખ પ્રગટ થાય, આત્મિક સુખ. ધ્યાન આવી આત્મામાં નથી તો ધ્યાનનું ફળ પણ આત્મામાં ક્યાં છે? એ બધા પરિણામમાં ઇન્દ્રજાળ છે, એમાં છે વ્યવહાર નિના વિશે. દ્રષ્ટિમાં આવશે ત્યારે તો ધ્યાન પ્રગટ થશે. પણ જેઓ એમ માને કે ધ્યાનની અવસ્થા મારામાં છે, પર્યાયને આત્મામાં આપે તો પર્યાય દ્રષ્ટિ જ જોઈએ, દ્રવ્ય દ્રષ્ટિ થાય નહીં. પેલો તો દ્રષ્ટિનો વિષય આપે, દ્રષ્ટિના વિષય પૂર્વક જ્યારે એનું ધ્યાન જામે અંદરમાં એકાગ્ર થાય, પછી તો ધર્મ ધ્યાન, જ્ઞાતા ધ્યાનને જે એનો ભેદ નીકળી જાય છે એને જ્ઞેય કહેવાય છે, સ્વજ્ઞેય, ધ્યેયપૂર્વક સ્વજ્ઞેય. પણ ધ્યેયમાં તો ધ્યાન નથી,